નહેમિયાનું પુસ્તક એનો પહેલો અધ્યાય. નહેમિયાનું પુસ્તક અધ્યાય પહેલો. હખાલ્યાના પુત્ર નહેમિયાનું વૃત્તાંત. 20મા વર્ષના કિસલેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને મંદિવાસમાંથી છૂટેલા માના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂસાલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરૂસાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાઈ નાખવામાં આવેલા છે. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસરાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસરાયેલ પુત્રને સારું હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. ત્યાં કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ, પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો ને તેઓનો અમલ કરશો તો તમારામાંના જેઓ દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ ને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. આ તારા સેવકો તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમથી તથા તારા બળવાન હાથથી છોડાવ્યા છે. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામને પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદાની આપ ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. નહેમિયાનું પુસ્તક એનો બીજો અધ્યાય. નહેમિયાનું પુસ્તક અધ્યાય બીજો. આર્તા શાસ્તા રાજાને 20મે વર્ષે નિશાન માસમાં તેની આગળ દ્રાક્ષરસ હતો. તે સમયે મેં તે દ્રાક્ષરસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલા તેની હજુરમાં ઉદાસ થયો નહોતો. રાજાએ મને પૂછ્યું કે તું માદો નથી, તેમ છતાં તારો મોહ કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી. ત્યારે હું બહુ જ બીધો. મેં રાજાને કહ્યું કે રાજા, ચિરંજીવ રહો. જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જળ પડ્યું છે ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય? રાજાએ મને પૂછ્યું કે તારી શી અરજ છે? ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય અને જો આપના સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને મોકલો, જેથી હું તે ફરીથી બાંધું. રાજાએ મને પૂછ્યું, રાણી પણ તેની પાસે બેઠેલી હતી, કે તને ત્યાં જતા કેટલો વખત લાગશે અને તું ક્યારે પાછો આવશે? મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી તેણે મને કૃપા કરીને જવા દીધો. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય તો નદી પારના સુબાઓ પર મને એવા પત્ર અપાવજો કે હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને જતા અટકાવે નહીં. વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ઘરના કિલ્લાના દરવાજાઓના ભારોટિયા બનાવવા માટે, નગરના કોટને માટે તથા જે ઘરમાં હું રહું છું તેને માટે તે મને લાકડા આપે. મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી. હું નદી પારના સુબાઓ પાસે આવ્યો ત્યારે મેં તેઓને રાજાના પત્રો આપ્યા. રાજાએ તો મારી સાથે સૈન્યના સરદારો તથા સવારો મોકલ્યા હતા. ઇસરાયલ પુત્રોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાનબાલાટને તથા આમોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું. પછી હું યરૂસાલેમ આવ્યો અને 3 દિવસ ત્યાં રહ્યો. મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા એક માણસોને લીધા. યરૂસાલેમને માટે જે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં. જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે ન હતું. હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરૂસાલેમના કોટનું મેં અવલોકન કર્યું. તે તૂટી પડેલો હતો ને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા. પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. પણ અમારા જનાવરને ચાલવાની જગા ન હતી. હું રાત્રે નાળાને કાંઠે કાંઠે ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણને દરવાજેથી બેસીને હું પાછો આવ્યો. હું ક્યાં ગયો હતો કે મેં શું કર્યું હતું તે અધિકારીઓના જાણ્યામાં આવ્યું નહીં. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું. પછી મેં તેઓને કહ્યું કે આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂસાલેમ ઉજ્જળ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરૂસાલેમનો કોટ બાંધીએ જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ. મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે તથા રાજાએ મને જે વચન આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું કે ઉઠો, આપણે બાંધીએ. એમ તેઓએ એ શુભ કાર્ય ઉમંગથી શરૂ કર્યું. પણ હારોની સાનબાલાટે, આમોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું કે તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંધ કરવા ઈચ્છો છો? ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને ફતેહ આપશે માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કઈ હિસ્સો એ હક એ સ્મારક યરૂસાલેમમાં નથી એ જાણજો. નહેમિયાનું પુસ્તક એનો 3જો અધ્યાય. નહેમિયાનું પુસ્તક 3જો. એલ્યાશિબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને મેઢા બાગળ બાંધી અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચડાવ્યા. તેઓએ હામેઆ બુરજ સુધી અને છેક હનાન એલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી. તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેની પાસે ઇમરીનો પુત્ર ઝાકુર બાંધકામ કરતો હતો. હસે નાના પુત્રોએ મચ્છી ભાગળ બાંધી. તેઓએ તેના ભારોટિયા ગોઠવ્યા, તેના કમાડો ચડાવ્યા, મિજાગરા જડ્યા અને ભૂંગળો બેસાડી. તેઓની પાસે હાકોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોસ મરામત કરતો હતો. તેની પાસે મશેજાબેલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો. તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા. પણ તેઓના અમીરોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહીં. જૂના દરવાજાની મરામત પાસે આનો પુત્ર યોયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના કમાડો ચડાવ્યા અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી. તેઓની પાસે મલાટિયા ગિબિયોની તથા યાદોન મેરોનોથી ગિબિયોન તથા મિસ્પાના માણસો કે જેઓ નદીની પેલી પારના સુબાને તાબે હતા તેઓ મરામત કરતા હતા. તેઓની પાસે હરહાયાનો પુત્ર ઉઝિયેલ મરામત કરતો હતો. તે અને તેઓનો પિતા સોની હતા. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પોળા કોટ સુધી યરૂસાલેમનો કોટ બાંધ્યો. તેઓની પાસે હુરનો પુત્ર રફાયા મરામત કરતો હતો. તે યરૂસાલેમના અડધા ભાગનો અધિકારી હતો. તેની પાસે હરુમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની પાસે મરામત કરતો હતો અને તેની પાસે હશાબન્યાયાનો પુત્ર હાટુસ મરામત કરતો હતો. હરીમનો પુત્ર માલકિયા પહાસ મોઆબનો પુત્ર હશુભ બીજા એક ભાગની તા ભઠ્ઠીઓના બુરદની મરામત કરતા હતા. તેની પાસે હાલોહેશનો પુત્ર શાલુમ જે યરૂસાલેમના અડધા ભાગનો અધિકારી હતો તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતા. હાનુન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા. તેઓએ તે બાંધીને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા જડ્યા તથા ભૂંગળો બેસાડી તથા કચરાના દરવાજા સુધી 1000 હાથ જેટલો કોટ પણ બાંધ્યો. કચરાના દરવાજાની મરામત રેખાબનો પુત્ર માલકિયા કરતો હતો. તે બેથ હાકેરેમના જિલ્લાનો અધિકારી હતો. એણે તે બાંધીને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા જડ્યા અને ભૂંગોળો બેસાડી. કારંજાના દરવાજાની મરામત કોલ હોઝેબનો પુત્ર શાલુન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે બાંધીને તેને ઢાંકી અને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા જડ્યા અને ભૂંગોળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઉતરવાની સીડી સુધી બાંધ્યો. તેના પછી આઝબુકનો પુત્ર નહેમ્યા, જે બેતસુરના અડધા જિલ્લાનો અધિકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી તથા ખોદેલા તળાવ સુધી તથા શસ્ત્રાલય સુધી મરામત કરતો હતો. તેના પછી લેવીઓ મરામત કરતા હતા, એટલે બાનીનો પુત્ર રહુમ, તેની પાસે હશાબિયા, જે કૈલાના અડધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો. તેના પછી તેઓના ભાઈઓ એટલે હેનાદાદનો પુત્ર બાવાય, જે કૈલાના અડધા જિલ્લાનો અધિકારી હતો, તે મરામત કરતો હતો. અને તેની પાસે યેશુઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળ શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી ઝાકાયનો પુત્ર બારુખ, કોટના ખાંચાથી તે એલ્યાસી મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંતથી કરતો હતો. તેના પછી હાકોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલ્યાશિબના ઘરના બારણાથી તે એલ્યાશિબના ઘરના છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા. તેના પછી બિન્યામિન તથા હશુબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાન્યાના પુત્ર માસેયાનો પુત્ર અઝારિયા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો. તેના પછી હેનાદાદનો પુત્ર બિનુઈ અઝારિયાના ઘરથી તે કોટના ખાંચા સુધી બીજા ભાગની મરામત કરતો હતો. ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જેબુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના બારણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો. હવે નથીનીમ ઓફેલમાં પૂર્વગમ પાણીના દરવાજા સામેની જગા સુધી તથા બહાર પડતા બુરજ સુધી રહેતા હતા. તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ પાસેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા. અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી ઇમેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેના પછી પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો. તેના પછી શેલેમિયાનો પુત્ર હનાન્યા તથા સલાફનો છઠ્ઠો પુત્ર હાનુન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશુલામ પોતાની ઓરડી સામે મરામત કરતો હતો. તેના પછી માલકિયા નામે એક સોની નથીનીમ તથા વેપારીના ઘર સુધી હામી ફકાદના દરવાજાની સામે તથા ખૂણાના બુરજ સુધી મરામત કરતો હતો. ખૂણાના બુરજ તથા મેઢા ભાગળની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા. નહેમ્યાનું પુસ્તક એનો ચોથો અધ્યાય. નહેમ્યાનું પુસ્તક અધ્યાય ચોથો. અમે કોટ બાંધીએ છીએ એ જ્યારે સાનબાલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો. તેને ઘણો રોષ ચડ્યો ને તેણે યહૂદીઓની હાંસી કરી. પોતાના ભાઈઓની તથા સમરૂનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું કે આ નિર્બળ યહૂદીઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી ઇમારતોના ધૂળ ઢેફાના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના? હવે ટોબિયા આમોની તેની પાસે ઉભેલો હતો. તેણે કહ્યું કે તેઓ ભલે બાંધે, તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો પણ તે તૂટી પડે. હે અમારા દેવ, સાંભળ. અમારો તિરસ્કાર કરવામાં આવે છે, તેઓ અમારી નિંદા કરે છે, તેનો તેમને તું બદલો આપ. તેઓ બંદીવાસમાં જાઓ અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ. તેઓનો અન્યાય તું ઢાંકતો નહીં, તેઓનું પાપ તારી આગળથી ભૂસી ન નંખાવ. કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તેને ચીડવ્યો છે, એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. સાનબાલાટે, ટોબિયાએ, અરબોએ, આમોનિયોએ તથા આસ્દોદિયોએ સાંભળ્યું કે યરૂસલેમના કોટની મરામત ચાલે છે ને ગાબડા પુરાવા લાગ્યા છે, ત્યારે તેઓને બહુ ક્રોધ ચડ્યો. યરૂસલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પાડવાની તે સર્વે મળીને સંતલત કરી, પણ અમે અમારા દેવની પ્રાર્થના કરી અને રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારો મૂક્યા. યહૂદિયાના લોકોએ કહ્યું કે અલકરીઓ થાકી ગયા છે અને કચરો તો હજી બહુ છે, માટે અમે કોટ બાંધી શકતા નથી. અમારા શત્રુઓએ એમ કહ્યું કે અમે તેઓના ઉપર ધસારો કરીને તેઓને મારી નાખીશું અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહીં, તેમ જોશે પણ નહીં. તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા તેઓ પણ અમારી પાસે આવીને વારંવાર કહેતા હતા કે તેઓ સગડે ઠેકાણાથી આપણી વિરુદ્ધ એકઠા થાય છે. તેથી મેં કોર્ટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગાઓમાં લોકોને તેઓના કુટુંબો પ્રમાણે તરવારો, ભાલા તથા ધનુષ્યો ધારણ કરાવીને બેસાડ્યા. તેમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું કે તમારે તેઓથી બીવું નહીં, મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારા ઘરોને માટે લડો. જ્યારે અમારા શત્રુએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે ને દેવે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોર્ટ પર પોતપોતાના કામ પર પાસે ગયા. તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણ માટે ભાલા, ઢાલો, ધનુષ્યો તથા કવચો ધારણ કરતા. જેઓ કોટ બાંધતા હતા તેઓ તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ શસ્ત્ર સજ્જિત રહેતા. તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો. બાંધકામ કરનારાઓ પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણસિંગડું વગાડનાર મારી પાસે હતો. મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું કે કામ મહાભારત તથા ઘણું છે ને આપણે કોર્ટ ઉપર એકબીજાથી ઘણા છૂટા પડી ગયેલા છીએ, તો જે જગ્યાએથી તમે રણસિંગડાનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણો દેવ આપણે માટે યુદ્ધ કરશે. આ પ્રમાણે અમે કામ ચલાવતા હતા. અડધા લોકો ભો ફાટે ત્યારથી તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઉભા રહેતા હતા. વળી તે જ સમયે મેં લોકોને કહ્યું કે દરેક માણસે પોતાના ચાકર સહિત યરૂસલેમમાં ઉતારો કરવો, કે રાત્રે તેઓ અમારી ચોકી કરે ને દિવસે મહેનત કરે. એમ હું મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાઈઓ તેઓમાંનો કોઈ પણ પોતાના વસ્ત્ર ઉતારતો નહીં, પ્રત્યેક પોતાનું શસ્ત્ર સાથે રાખીને પણઘટ પર જતો. નહેમિયાનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. નહેમિયાનું પુસ્તક અધ્યાય પાંચમો. તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો. કેટલાકે કહ્યું કે અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ, અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતા રહીએ. કેટલાકે કહ્યું કે અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ, તે પર અમને દુકાળમાં અનાજ આપો. કેટલાકે એમ કહ્યું કે રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે, અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો અને અમારા બાળકો તેઓના બાળકો જેવા જ છે, તો પણ અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસ દાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓના માલિક બીજા થયા છે. આ તેઓના પોકારના શબ્દો સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો. ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો, મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી. મેં તેઓને કહ્યું કે આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા, છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માંગો છો, શું તેઓ અમને વેચાવા જોઈએ? ત્યારે તેઓ છાના રહ્યા, તેમને એક શબ્દ પણ બોલવો સૂજ્યો નહીં. વળી મેં કહ્યું કે જે કૃત્ય તમે કરો છો તે સારું નથી, રખીને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને તમારે આપણા દેવનો ભય રાખીને વર્તવું ન જોઈએ. હું મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસા અને અનાજ દેવતા આવ્યા છીએ, તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. કૃપા કરીને આજે જ તમારે તેઓના ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ તથા તેઓના ઘરો તથા જે પૈસા, અન્ન, દ્રાક્ષરસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપવા. ત્યારે તેઓએ કહ્યું કે અમે તે પાછા આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં, તારા કહેવા મુજબ અમે કરીશું. તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમખવડાવ્યા. મેં મારો ખોળો ખંખેરી નાખીને કહ્યું કે જે કોઈ આ વચન ન પાડે તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને દેવ આ પ્રમાણે ખંખેરી નાખો, એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી થઈ જાઓ. ત્યારે આખી જમાતે કહ્યું આમેન. તેઓએ યહોવાની સ્તુતિ કરી અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સુબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે આર્તા શાસ્તા રાજાના 20મા વર્ષથી તે 32મા વર્ષ સુધી 12 વર્ષનો સુબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી, પણ અમારા પહેલા જે સુબાઓ હતા તેઓના ખરતનો બોજો એ લોકો પર પડતો. તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષરસ તથા તે ઉપરાંત દરરોજ 40 શેકેલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા, પણ દેવના ભયને લીધે મેં તો એમ કર્યું નથી. હા, વળી હું એક કોર્ટના કામમાં મંડી રહ્યો ને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં, અને મારા સર્વ સેવકો તે કામમાં વળગ્યા રહેતા. વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તે ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના 150 જણ મારી સાથે જમતા. મારે માટે દરરોજ એક ગોધો, 6 વીણી કાઢેલા ઘેટા અને મરઘા રાંધવામાં આવતા તથા 10-10 દિવસના અંતરે દ્રાક્ષરસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો. તો પણ મેં સુબા તરીકેનો પગાર માંગ્યો નહીં, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. હે મારા દેવ, એ લોકોને માટે મેં જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર. હવે સાનબાલાટને, ટોબિયાને, અરબી ગેશેમને તથા અમારા બીજા શત્રુઓને ખબર મળી કે મેં કોટ બાંધ્યો છે અને તેમાં એક કે બાકું રહી ગયું નથી, ત્યારે જો કે તે વખત સુધી મેં દરવાજાઓના કમાડો ચડાવ્યા નહોતા, તો પણ સાનબાલાટે તથા ગેશેમે મને કહડાવી મોકલ્યું કે આવ આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરીએ, પણ તેઓ તો મને નુકસાન કરવાનો મનસુબો કરતા હતા. મેં તેઓની પાસે ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી અવાય એમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું? તેઓએ મને એ પ્રમાણે 4 વખત કહેવડાવી મોકલ્યું અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો. ત્યારે 5મી વખતે સાનબાલાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. તેમાં એવું લખેલું હતું કે પ્રજાઓમાં એવી અફવા ચાલે છે ને ગાશમુ પણ કહે છે કે તું યહૂદીઓ સાથે મળીને દંગો કરવાનો મનસૂબો કરે છે, એ જ હેતુથી તું કોટ બાંધે છે અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા ચાલે છે. યહૂદિયામાં રાજા છે એવું તારા વિશે યરૂસાલેમમાં જાહેર કરવા માટે ત્યાં પ્રબોધકો નિમ્યા છે. હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે, માટે હવે આવ અને આપણે ભેગા મળીને મસલત કરીએ. ત્યારે મેં તેને કહેવાઈ મોકલ્યું કે જેમ તું કહે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી, એ તો તારા પોતાના મનની કલ્પના જ છે. અમે છેક ના હિંમત થઈને તે કામ છોડી દઈએ કે પછી તે થાય જ નહીં, એ હેતુથી તેઓ અમને બિવડાવતા હતા. હે દેવ, મારા હાથ તું બળવાન કર. મહેતાબ એલના પુત્ર દલાયાના પુત્ર સમયાને ઘેર હું ગયો. બહાણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે. મેં કહ્યું કે શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ, અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં ભરાઈ જાય. હું અંદર નહીં જાઉં. મેં ખ્યાલ કર્યો કે દેવે તેને મોકલ્યો નહોતો. તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો, કેમ કે ટોબિયાએ તથા સાનબાલાટે તેને લાંચ આપીને રાખ્યો હતો કે હું બી જાઉં ને એ પ્રમાણે કરીને પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. હે મારા દેવ, ટોબિયાનું ને સાનબાલાટનું તેઓના આ કૃત્યો પ્રમાણેનું સ્મરણ કરજે, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઇચ્છતા હતા તેઓનું પણ સ્મરણ કરજે. અલુલ માસની 25મી તારીખે ભાવન દિવસમાં કોટ પૂરો થયો. ત્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી. ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તે અતિશય નિરાશ થયા, કેમ કે આ કામ અમારા દેવથી થયેલું છે એ તેઓએ જાણ્યું. વળી તે સમયે યહૂદિયાના અમીરો ટોબિયા પર ઘણા પત્રો મોકલતા હતા, તેમજ ટોબિયાના પત્રો પણ તેમના ઉપર આવતા હતા. યહૂદિયામાં ઘણાએ તેની આગળ સ્વાગત ખાધેલા હતા, કેમ કે તે આરાના પુત્ર શખાન્યાનો જમાઈ હતો અને તેનો પુત્ર યહોહાનાન બેરેખ્યાના પુત્ર મશુલામની પુત્રી સાથે પરણ્યો હતો. તેઓ મારી આગળ તેના સુકૃત્યો કહી બતાવતા હતા ને મારી કહેલી વાતો તેને કહી દેતા. ટોબિયા મને બિરડાવવા માટે પત્રો મોકલતો હતો. હવે કોટ બંધાઈ રહ્યો. મેં દરવાજા ઉભા કર્યા ને દ્વારપાળો તથા ગવાયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. મેં યરૂસાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતા દેવથી વિશેષ બિનારો હતો. મેં તેમને કહ્યું કે દિવસ ચડે ત્યાં સુધી યરૂસાલેમના દરવાજા ઉઘાડવા નહીં, અને ચોકીદારો ત્યાં ઉભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગળો દેવી અને યરૂસાલેમના રહેવાસીઓમાંથી પહેરગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક જણને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે ચોકી કરવા માટે નીમવો. નગર વિસ્તીર્ણ તથા મોટું હતું, પણ એમાં લોક થોડા હતા ને ઘરો હજુ બંધાયા નહોતા. મારા દેવે મારા મનમાં એવી પ્રેરણા કરી કે અમીરોને, અમલદારોને, લોકોને વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. એમાં એવું લખેલું માલુમ પડ્યું કે બાબિલનો રાજા નબુકાનેસાર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો, તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાના નગરોમાં અને યરૂસાલેમમાં પાછા આવ્યા, એટલે ઝરુબાબેલ, યેશુઆ, નહેમિયા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલશા, મિસપરેથ, બિગવાય, નહુમ, રા બાનાની સાથે આવ્યા તેઓ આ છે. ઇસરાયલ લોકના પુરુષોની સંખ્યાવાર ટીપ પારોસના પુત્રો 2172, સફાટ્યાના પુત્રો 372, આરાહના પુત્રો 652, યેશુઆ તથા યુઆબના પુત્રોમાંના પહાથ મોઆબના પુત્રો 2818, એલામના પુત્રો 1254, ઝાતુના પુત્રો 845, ઝકાયના પુત્રો 760, બિનુઈના પુત્રો 648, બેબાયના પુત્રો 628, આઝગાદના પુત્રો 2322, અદોનિકામના પુત્રો 667, બિગવાયના પુત્રો 2067, આદિના પુત્રો 655, હિઝિકિયાના આટેરના પુત્રો 98, હાશુમના પુત્રો 328, બેસાયના પુત્રો 324, હારીફના પુત્રો 112, ગિબ્યોનના પુત્રો 95, બેથલેમના તથા નટોફાના મનુષ્યો 128, અનાથોતના મનુષ્યો 128, બેથ આઝમાવેથના મનુષ્યો 42, કિયાત યારીમના, કફીરાના તથા બયરોથના મનુષ્યો 743, રામાના તથા ગેબાના મનુષ્યો 621, મિખમાસના મનુષ્યો 122, બેથેલના તથા આયના મનુષ્યો 123, નબોના મનુષ્યો 52, બીજા એલામના પુત્રો 1254, હારીમના પુત્રો 320, યરીખોના પુત્રો 345, લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો 721, સનાઆના પુત્રો 3930, યાજકો, યદાયના પુત્રો યેશુઆના કુટુંબના 973, ઇમેરના પુત્રો 1052, પાશહુરના પુત્રો 1247, હારીમના પુત્રો 1017, લેવિયો, યેશુઆના અને કાઝમિયલના પુત્રો હોદૈયાના પુત્રોમાંના 74, ગવૈયાઓ, આસાફના પુત્રો 148, દ્વારપાળો, શાલુમના પુત્રો, આટેરના પુત્રો, ટાલમોનના પુત્રો, આકુબના પુત્રો, હટીટાના પુત્રો અને સુબાયના પુત્રો 138, નથીનીમ, સિહાના પુત્રો, હસુફાના પુત્રો, ટાબાઓથના પુત્રો, કોરોસના પુત્રો, સિયાના પુત્રો, પાદોનના પુત્રો, લબાનાના પુત્રો, હગાવાના પુત્રો, સાલમાઈના પુત્રો, હાનાનના પુત્રો, ગિદેલના પુત્રો, ગાહારના પુત્રો, રાયાના પુત્રો, રસીનના પુત્રો, નકોદાના પુત્રો, ગઝામના પુત્રો, ઉઝાના પુત્રો, પાસિયાના પુત્રો, બેસાયના પુત્રો, મેઉનિમના પુત્રો, નફુશસીમના પુત્રો, બાકબુકના પુત્રો, હાકુફાના પુત્રો, હારહુરના પુત્રો, બાસલિથના પુત્રો, મહિદાના પુત્રો, હર્ષાના પુત્રો, કારકોસના પુત્રો, સિસરાના પુત્રો, તોબાના પુત્રો, નસિયાના પુત્રો અને હટીફાના પુત્રો, સુલેમાના સેવકોના પુત્રો, સોટાયના પુત્રો, સોફેરેથના પુત્રો, પરિદાના પુત્રો, યાલાના પુત્રો, દારકોનના પુત્રો, ગિદેલના પુત્રો, સફાટ્યાના પુત્રો, હટીલના પુત્રો, પોખેરેથ હાસબાઈમના પુત્રો અને આમોનના પુત્રો, સર્વનથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો 392, તેલમેલા, તેલ હર્ષા, કરૂબ, આદોન તથા ઇમેરમાંથી જો પાછા આવ્યા હતા તે આ છે, પણ તેઓ ઈસરાયલમાંના હતા કે નહીં એ વિશે તેઓ પોતપોતાના પિત્રોનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહીં. દલાયાના પુત્રો, ટોબિયાના પુત્રો અને નકોદાના પુત્રો 642, યાજકોમાંના હબાયાના પુત્રો, હાકોસના પુત્રો અને બારઝિલાયના પુત્રો, એ ગિલિયાદી બારઝિલાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું. જેઓ વંશાળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની વહી શોધી પણ તે મળી નહીં, માટે તેઓ યાજક પદમાંથી ભ્રષ્ટ થયા. સરસુબાએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઉભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુમાંથી ખાવું નહીં. આખી જમાત મળીને 42,360 માણસો હતા. તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ 7,337 હતા. તેઓના ગવૈયા તથા ગાનારીઓ 245 હતા. તેઓના ઘોડા 736 હતા. તેઓના ખચ્ચર 245 હતા. ઊંટ 435 હતા અને ગધેડા 6,720 હતા. પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાયે આ કામને માટે દ્રવ્ય આપ્યું. સરસુબાએ 1,000 દારીક સોનું, 50 પાત્રો અને 530 યાજક વસ્ત્રો ભંડારમાં આપ્યા. પિતૃઓના કુટુંબોના મુખ્યમાંથી કેટલાયે 20,000 દારીક સોનું તથા 2,200 માને રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યા. બાકીના લોકોએ જે આપ્યું તે 20,000 દારીક સોનું, 2,000 માને રૂપું તથા 67 યાજક વસ્ત્ર હતા. હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરૂસાલેમમાં વસ્યા અને સર્વ ઇસ્રાયલ પોતપોતાના નગરોમાં વસ્યા. નહેમ્યાનું પુસ્તક એનો 8મો અધ્યાય. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 8મો. 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇસરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું, 7મા માસને પહેલે દિવસે જમાતના સર્વ સ્ત્રી પુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજકે નિયમશાસ્ત્ર આણ્યું. પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોઢિયાથી બપોર સુધી સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વલોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. એ કામને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઉભો રહ્યો. તેને જમણે હાથે માતિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસિયા અને તેને ડાબે હાથે પદાયા, મિશાઇલ, માલકિયા, હાશુમ, હાશબાદાના, ઝખારિયા અને મશુલામ ઉભા રહ્યા. એઝરાએ સર્વલોકો ના દેખતા તે પુસ્તક ઉગાડ્યું, કેમ કે તે સર્વલોકથી ઊંચા આસન પર હતો. તેણે તે ઉગાડ્યું ત્યારે સર્વલોકો ઉભા થયા. મહાન દેવ યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વલોકે પોતાના હાથ ઊંચા કરીને આમીન આમીન કહ્યું. લોકોએ માથા નમાવીને પોતાના મુખ જમીન તરફ રાખ્યા અને યહોવાનું ભજન કર્યું. વળી યેશુઆ, બાની, શેરેબિયા, યામીન, આકુબ, સાબથાય, હોદિયા, માસિયા, ક્લીટા, અઝારિયા, યોઝાબાદ, હાનાન, પલાયા તથા લેવિયો લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગ્યાએ ઉભા રહ્યા હતા. તેઓએ દેવના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું. સર્વ લોકો નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસુબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું કે આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે શોક કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. પછી તેણે તેઓને કહ્યું કે હવે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો, કેમ કે આપણા દેવ યહોવાને સારું આજનો દિવસ પવિત્ર છે. એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે, માટે ઉદાસ ન થાવ. એમ કહીને લેવીઓએ સર્વલોકને શાંત પાડ્યા. સર્વલોક ખાવા પીવાને, હિસ્સા મોકલવાને તથા આનંદ કરવાને ગયા, કેમ કે જે વચનો તેઓને વાંચી સંભળાવવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા. બીજા દિવસે લોકોના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો તથા લેવીઓ નિયમશાસ્ત્રની વાતોને સમજવા સારું એઝરા શાસ્ત્રીની પાસે ટોળે મળ્યા. સાતમા મહિનાના પર્વમાં ઇસરાયલ પુત્રોએ માનવાઓમાં રહેવું એવી યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી છે એમ નિયમશાસ્ત્રમાં લખેલું તેઓને માલુમ પડ્યું. તેથી આપણે પોતાના સર્વ નગરોમાં તથા યરૂસાલેમમાં દંડરો પીટાવીને એવું જાહેર કરવું કે તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ અને લેખ પ્રમાણે માળવા કરવા સારું જૈત વૃક્ષની, દેવદારની, મેદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો. એ પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા. જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની આખી જમાત માંડવા કરીને તેઓમાં વસી, કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇસરાયલ પુત્રોએ એવું કર્યું ન હતું અને મહા આનંદ થઈ રહ્યો. પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. તેઓએ સાત દિવસ સુધી પર્વ પાળ્યું અને આઠમે દિવસે નિયમશાસ્ત્ર પ્રમાણે પર્વ સમાપ્તિની સભા ભરી. નહેમ્યાનું પુસ્તક એનો નવમો અધ્યાય. નહેમ્યાનું પુસ્તક અધ્યાય નવમો. એ માસને ચોવીસમે દિવસે ઇસરાયલ પુત્રો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા. ઇસરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુદા થયા. તેઓએ ઉભા રહીને પોતાના પાપ તથા પોતાના પિતૃના અન્યાય કબૂલ કર્યા. તેઓએ પોતાની જગ્યાએ ઉભા રહીને એક પહોર સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું અને બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના દેવ યહોવાનું ભજન કર્યું. યેશુઆ, બાની, કાઝમિયેલ, શબાન્યા, બુન્ની, શેરેબિયા, બાની તથા કનાની એ સર્વે લેવીઓની સીડી પરથી મોટે અવાજે પોતાના દેવીય હોવાની વિનંતી કરી. યેશુઆ, કાઝમિયલ, બાની, અશાબનયા, શેરેબિયા, હોદિયા, શબાનિયા તથા પથાયા એ લેવીઓએ કહ્યું કે ઉભા થઈને આપણો દેવ યહોવા જે અનાદિ અને અનંત છે તેની સ્તુતિ કરો અને એમ બોલો કે તારું બુલંદ નામ કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરમ સીમાથી પણ પર છે તેને ધન્ય હો. તું એકલો, હા તું એકલો જ યહોવા છે. આકાશ, આકાશોનું આકાશ તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરના સર્વ પ્રાણી પદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તે ઉત્પન્ન કર્યા છે. તું તે સર્વનું રક્ષણ કરે છે અને આકાશનું સૈન્ય તને ભજે છે. તું તેજ યહોવા દેવ છે કે જેણે ઇબ્રાહમને પસંદ કરીને કાસ્તીઓના ઉરમાંથી કાઢી આણ્યો ને તેનું નામ ઇબ્રાહીમ પાડ્યું. તેનું અંતઃકરણ તને તારા પ્રત્યે વિશ્વાસ માલુમ પડ્યું. કનાનીઓનો, હિત્તિઓનો, અમોરિયોનો, પરિઝીઓનો, યબુસીઓનો અને ગિરગાસીઓનો દેશ તેના સંતાનને આપવાનો કરાર તેની સાથે કર્યો અને તું ન્યાયી હોવાથી તે તારું વચન પાડ્યું છે. તે મિસરમાં અમારા પિતૃઓનું દુઃખ જોયું. રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. ત્યાં ફારૂન પર, તેના સર્વ ચાકરો પર અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા, કારણ કે તું જાણતો હતો કે તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા અને આજની જેમ તે તારું નામ પ્રતિષ્ઠિત કર્યું. તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન ઉપર ચાલીને પેલે પાર ગયા અને જેમ પથ્થરને મહાજળમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ લાગેલાઓને ત્યાં ઊંડાણમાં ફેંકી દીધા. વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તેઓને દોર્યા. સિનાય પર્વત પર પણ તું ઉતરી આવ્યો. આકાશમાંથી તું તેઓની સાથે બોલ્યો. તેઓને વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો, સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યા. તારા પવિત્ર સાબાથો વિશે તેઓને જ્ઞાન આપ્યું. તારા સેવક મૂસાની મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યા. તેઓની ભૂખ મટાડવા માટે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓની તૃષા છુપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું અને જે દેશ તેઓને આપવા માટે સોગંદ ખાધા હતા તેને કબજે કરીને તેમાં વસવાની તેઓને આજ્ઞા આપી. પણ અમારા પૂર્વજોએ તથા તેઓએ ગર્વ કરીને પોતાની ગરદન અક્કળ કરી ને તારી આજ્ઞાઓની દરકાર કરી નહીં, તારું કહ્યું માન્યું નહીં અને તારા જે ચમત્કારો તેઓને બતાવ્યા તેઓએ ધ્યાનમાં લીધા નહીં. પણ તેઓએ પોતાની ગરદન અક્કળ કરી અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે દંગો કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો. પણ તું ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદ ક્રોધી તથા પુષ્કળ દયાળુ છે, તેથી તેઓને તજી દીધા નહીં. હા, તેઓએ પોતાને માટે ઢળેલું વાછરડું બનાવીને કહ્યું કે તને મિસરમાંથી કાઢી લાવનાર તારો દેવ તે આ છે. એમ તેઓએ ઘણા ક્રોધજનક કાર્યો કર્યા. તો પણ તું પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તે અરણ્યમાં તજી દીધા નહીં. તેઓને માર્ગ બતાવવાને, દિવસે મેઘસ્તંભ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને, અગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહીં. વળી બોધ કરવા માટે તારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો ને તારું માનના તેઓના મોંથી પાછું રાખ્યું નહીં ને તેઓની તૃષા છુપાવવાને માટે તેઓને પાણી આપ્યું. હા, 40 વર્ષ સુધી તેઓનું પાલન પોષણ કરીને તેઓને અરણ્યમાં નિભાવ્યા. તેઓને કશાની ખોટ પડી નહોતી, તેઓના વસ્ત્રો જૂના થયા નહીં ને તેઓના પગ સૂજ્યા નહીં. વળી તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યા ને તેઓને આખો દેશ વેચી આપ્યો અને હેશબોનના રાજા સિહોનના દેશનું તથા બાશાનના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત થયું. વળી તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિશે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરશે, તેમાં તું તેઓને લાવ્યો. એમ તે વંશજો અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો. ત્યાં તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા. તેઓએ કિલ્લાવાળા શહેરો તથા રસાળ ભૂમિ લઈ લીધા. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કુવા, દ્રાક્ષાવાળીઓ, જૈતવાળીઓ તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યા. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા ને તારી મોટી કૃપાથી આનંદ પામ્યા. તો પણ તેઓએ તારી આજ્ઞા પાળી નહીં. તારી વિરુદ્ધ તેઓએ દંગો કર્યો. તારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તારા પ્રબોધકો તેઓને ફરીથી તારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા. માટે ત્યાં તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, ને તેઓએ તેઓને સંતાપ્યા. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો ત્યારે તે આકાશમાંથી સાંભળ્યું, અને તું મહાન દયાળુ હોવાથી તેઓને ઉદ્ધારકો આપ્યા કે જેમણે તેઓને શત્રુઓના હાથમાંથી બચાવ્યા. પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તારી સન્મુખ દુષ્ટતા દાખવી, તે માટે તેઓને તેઓના શત્રુઓના તાબામાં રહેવા દીધા, અને તેઓએ તેમના ઉપર માલિકપણું કર્યું. તો પણ જ્યારે તેઓએ પાછા ફરીને તારી આગળ પોકાર કર્યો ત્યારે ત્યાં આકાશમાંથી સાંભળીને અને તેમના પર દયા લાવીને તેઓને ત્યાં વારંવાર છોડાવ્યા. તારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને ત્યાં તેઓને ચેતવણી આપી. તો પણ તેઓએ ગર્વ કરીને તારી આજ્ઞાઓનો અનાદર કર્યો. પણ તારા હુકમો જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે. તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અકળ કરી અને સાંભળવા માંગ્યું નહીં. તો પણ તેઓ પ્રત્યે બહુ વર્ષો સુધી ખામોશી રાખી, ને તેઓને તારા આત્મા વડે તારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી. તો પણ તેઓએ સાંભળ્યું નહીં. માટે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા. તો પણ તું મહાન દયાળુ હોવાથી તેઓનો છેક અંત આણ્યો નહીં કે તેઓને તજી દીધા નહીં, કેમ કે તું કૃપાળુ તથા કરુણાનો દેવ છે. હે અમારા દેવ, મહાન પરાક્રમી તથા ભયાવ દેવ, કરાર પાડનાર તથા દયા રાખનાર, આશુના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા તારા સર્વલોક પર પડ્યા છે, તે સર્વને તું તારી નજરમાં જૂજ ગણીશ નહીં. પરંતુ અમારા પર જે વીત્યું છે તે સર્વ સંબંધી તું ન્યાયી હોવાથી તે વાજબી કહ્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે. અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ તેમજ અમારા પિતૃઓએ તારો નિયમ પાળ્યો નથી, અને તારી આજ્ઞાઓ ને તારા સાક્ષ્યો જે વડે તેઓને ચેતવણી આપી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી. તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું, વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો. તે છતાં તેઓએ તારી સેવા કરી નહીં, અને તેઓ કુકર્મો કરતા પાછા હટ્યા નહીં. જે દેશ અમારા પૂર્વજોને આપ્યો હતો કે તેનું ફળ તથા તેની ઉત્તમ ઉપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે દાસો છીએ. અમારા પાપોને લીધે જે રાજાઓ અમારા ઉપર ઠરાવ્યા છે તેઓને તે દેશમાંથી બહુ ઉપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ. એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા સરદારો, અમારા લેવીઓ તથા અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે.
નહેમ્યાનું પુસ્તક એનો 10મો અધ્યાય. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 10મો. જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા: હખાલ્યાનો પુત્ર નહેમ્યા, સરસુબો, સિદિકિયા, સરાયા, અઝાર્યા, યર્મિયા, પાશહુર, અમાર્યા, માલકિયા, હાતુષ, શબાન્યા, માલુખ, હારીમ, મરેમોથ, ઓબાદ્યા, દાનિયલ, ગિન્નથોન, બારુખ, મશુલામ, અબિયા, મિયામિન, માઝ્યા, બિલગાય, શમાયા એ યાજકો હતા. લેવ્યો આ હતા: અઝાન્યાનો પુત્ર યેશુઆ, હેનાદાદના પુત્રોમાંના બિન્નુઈ તથા કાઝિયેલ, અને તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, કલિટા, પલાયા, હાનાન, મીખા, રહોબ, હશાબ્યા, હાકુર, શેરેબ્યા, શબાન્યા, હોદિયા, બાની તથા બનીનું. લોકોના વડીલો પારોશ, પહાથ મોઆબ, એલામ, ઝાતુ, બાની, બુન્ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગવાય, આદિન, આટેર, હિઝિકિયા, અઝુર, હોદિયા, હાશુમ, બેસાય, હારીફ, અનાથોથ, નેબાય, માકપિયાશ, મશુલામ, હેઝીર, મસેઝાબઈલ, સાદોક, યાદુઆ, પલાટિયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશુબ, હાલોહેશ, પિલ્હા, શોબેક, રહુમ, હશાબના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલુખ હરીમ તથા બાના. બાકીના લોકો યાજકો, લેવ્યો, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા જેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ તેમજ તેઓની સ્ત્રીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવા હતા, તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા. તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સ્વાગત ખાધા કે દેવના સેવક મૂસાની મારફત અપાયેલા દેવના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું, અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેના હુકમો તથા તેના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો. અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવી નહીં, ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવી નહીં. જો દેશના લોકો સાબાથ દિવસે માલ કે કંઈ ખાવાનું વેચવા આવે, તો સાબાથે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહીં, અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું. અમે પોતાના દેવના મંદિરની સેવાને વાસ્તે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. અર્પણ કરવાની રોટલીને માટે અને નિત્યના ખાદ્યાર્પણને માટે, સાબાથોના અને ચંદ્રદર્શનના નિત્યના દહન્યાર્પણને માટે, તેમજ મુકરર પર્વોને માટે તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇસરાયેલને માટે પ્રાયશ્ચિત કરવાને માટે, પાપાર્થાપણને માટે તથા અમારા દેવના મંદિરના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ ઠરાવ્યો. નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે અમારા પિતૃઓના કુટુંબો પ્રમાણે દર વર્ષે ઠરાવેલે સમય અમારા દેવના મંદિરમાં લાકડાઓના અર્પણો લાવવા માટે અમે, એટલે યાજકો, લેવ્યો તથા લોકોએ ચિઠ્ઠીઓ નાખી. વળી અમારી ભૂમિની પ્રથમ પેદાશ તથા સર્વ જાતના ઝાડોને આવેલા પ્રથમ ફળો દર વર્ષે યહોવાના મંદિરમાં લાવવા માટે પણ ચિઠ્ઠીઓ નાખી. વળી નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા પુત્રોમાંના પ્રથમ જનિત, અમારા જાનવરોના પ્રથમ જનિત અને અમારા ઢોરોના તથા અમારા ઘેટા બકરાના પ્રથમ જનિતને અમારા દેવના મંદિરમાં યાજકો પાસે આણવા માટે પણ ચિઠ્ઠીઓ નાખી. અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો તથા અમારા અર્પણો ને સર્વ પ્રકારના ઝાડોના ફળો, દ્રાક્ષરસ તથા તેલ યાજકોની પાસે અમારા દેવના મંદિરની ઓડિયોમાં ને અમારી જમીનની ઉપજના દશાંશો લેવીઓ પાસે લાવવા માટે પણ ઠરાવ કર્યો, કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. લેવીઓ દશાંશ લે તે સમયે હારૂનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા દેવના મંદિરમાંની ઓરડીઓમાં અથવા ભંડારમાં આવો, કેમ કે જે ઓરડીમાં પવિત્ર સ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇસરાયેલ પુત્રોએ
તથા લેવી પુત્રોએ સેવા કરનાર યાજકો, દ્વારપાળ તથા ગવૈયાઓને માટે ધાન્યનું, દ્રાક્ષરસનું તથા તેલનું ઉચ્છાલ્ય અર્પણ લાવવું, અને અમે અમારા દેવના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં. નહેમિયાનું પુસ્તક એનો 11મો અધ્યાય. નહેમિયાનું પુસ્તક 11. લોકોના સરદારો યરૂસાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર 10માંથી એક માણસ પવિત્ર નગર યરૂસાલેમમાં વસવા માટે જાય અને બાકીના 9 બીજા નગરોમાં રહે. જેઓ યરૂસાલેમમાં રહેવા માટે રાજી ખુશીથી આગળ આવ્યા તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો. પ્રાંતના જે આગેવાનો યરૂસાલેમમાં વસ્યા તેઓ આ છે. પણ ઇસ્રાયેલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહૂદિયાના નગરોમાં પોતપોતાના વતનમાં રહ્યા. યરૂસાલેમમાં યહૂદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના કેટલાયક વસ્યા. યહૂદાના પુત્રોમાંના પેરેસના પુત્રોમાંના માલાલએલના પુત્ર, શફાટ્યાના પુત્ર, અમાર્યાના પુત્ર, ઝખાર્યાના પુત્ર, ઉઝિયાનો પુત્ર અથાયા, અને શિલોનીના પુત્ર, ઝખાર્યાના પુત્ર, યોયારીબના પુત્ર, અદાયાના પુત્ર, હઝાર્યાના પુત્ર, કોલ હોઝેના પુત્ર, બારુખનો પુત્ર માસેયા. પેરેસના સર્વ પુત્રો જેઓ યરૂસાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા. બિન્યામીનના પુત્રો આ છે: યશાયાના પુત્ર, ઇથએલના પુત્ર, માસેયાના પુત્ર, કોલાયાના પુત્ર, પદાયાના પુત્ર, યોએલના પુત્ર, મશુલામનો પુત્ર સાલ્લુ, અને તેના પછી ગાબાય, સાલાય, તેઓ 928 હતા. ઝિખરીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો. હસનુઆનો પુત્ર યહુદા એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો. યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન, અહીટુબના પુત્ર, મરાયોથના પુત્ર, સાદોકના પુત્ર, મશુલામના પુત્ર, હિલકિયાનો પુત્ર સારાયા એ દેવના મંદિરનો કારભારી હતો, અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા તેઓ 822 હતા. માલકિયાના પુત્ર, પાશહુરના પુત્ર, ઝખાર્યાના પુત્ર, આમસીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર અદાયા તથા તેના ભાઈઓ એ પિતૃઓના કુટુંબના વડીલો 242. ઇમેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારએલનો પુત્ર અમાશાય તથા તેઓના ભાઈઓ એ પરાક્રમી પુરુષો 128 હતા. હાગદોલીમનો પુત્ર ઝાબદીએલ તેઓનો ઉપરી હતો. લેવીઓમાંના બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝરીકામના પુત્ર, હશુબનો પુત્ર શમાયા. લેવીઓના વડીલોમાંના શાબથાય તથા યોઝાબાદ દેવના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા, અને પ્રાર્થના તથા આભાર સ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર, ઝાબદીના પુત્ર, મીખાનો પુત્ર માતાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદુથુનના પુત્ર, ગાલાલના પુત્ર, શામુઆનો પુત્ર આબદા હતો. પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ 284 હતા. એ ઉપરાંત આકુબ, ટાલમોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનાર દ્વારપાળો હતા, તેઓ 172 હતા. બાકીના ઇસ્રાયેલીઓ, લેવીઓ, યાજકો યહૂદિયાના સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં હતા, પણ નથીનીમ ઓફેલમાં વસ્યા. સિહા તથા ગિશ્પા નથીનીમના ઉપરી હતા. યરૂસાલેમના લેવીઓનો ઉપરી પણ દેવના મંદિરના કામ પર આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર, માતાન્યાના પુત્ર, હશાબ્યાના પુત્ર, બાનીનો પુત્ર ઉઝી હતો. તેઓ વિશે રાજાની એવી આજ્ઞા હતી કે ગવૈયાઓને પ્રતિદિનની અગત્ય પ્રમાણે મુકરળ ભથ્થું આપવું. અને યહૂદાના પુત્ર ઝેરાહના પુત્રોમાંના મશેઝાબએલનો પુત્ર પેથાયા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો. ખેતરોવાળા ગામો વિશે યહૂદાના પુત્રોમાંના કેટલાયક કિરિયાત આરબામાં તથા તેના કસ્બામાં, દીબોનમાં તથા તેના કસ્બામાં, યકાબ્સ એલમાં તથા તેના કસ્બાઓમાં રહ્યા અને યશુઆમાં, મોલાદામાં, બેથ પેલેટમાં, હસાર શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસ્બાઓમાં, સિકલાગમાં, મખોનામાં તથા તેના કસ્બાઓમાં, એન રિમોનમાં, સુરાહમાં તથા યારમુથમાં, ઝાનોઆ, અદુલામ તથા તેઓના કસ્બાઓમાં, લાખીસ તથા તેના ખેતરમાં અને અઝેકા તથા તેના કસ્બાઓમાં વસ્યા. એમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા. બિન્યામિનના પુત્રો પણ ગેબાથી માળીને મિખમાશ, આયા, બેથેલ તથા તેના કસ્બામાં અનાથોથ, નોબ, અનાન્યા, હાસોર, રામા, ગીતાઇમ, હાદિદ, સબોઇમ, નબાલાટ, લોદ, ઓનો તથા કારીગરોના નીચાણમાં વસ્યા. વળી યહુદિયામાંના લેવીઓના કેટલાક વર્ગો બિન્યામિનની સાથે જોડાયા. નહેમિયાનું પુસ્તક એનો 12મો અધ્યાય. નહેમિયાનું પુસ્તક અધ્યાય 12. જે યાજકો તથા લેવીઓ શાલતિયેલના પુત્ર જરૂબાબેલની તથા યશુઆની સાથે પાછા આવ્યા તેઓ આ છે: સરાયા, યિર્મિયા, એઝરા, અમાર્યા, માલુખ, હાટુશ, શખાન્યા, રહુમ, મરેમોથ, ઈદ્દો, ગિન્નથોય, અબિયા, પિયામિન, માદ્યા, બિલગા, શમાયા, યોયારીબ, યદાયા, સાલુ, આમોક, હિલકિયા અને યદાયા. એઓ યેશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય માણસો હતા. વળી લેવ્યો યેશુઆ, બિન્નુઈ, કાઝીએલ, શેરેબિયા, યહુદા તથા માતાન્યા તે તથા તેના ભાઈઓ ગવૈયાઓના ઉપરી હતા. બાકબુકિયા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારા ફરતી પહેરો ભરતા. યેશુઆથી યોયાકીમ થયો, યોયાકીમથી એલ્યાશિબ થયો, એલ્યાશિબથી યોયાદા થયો, યોયાદાથી યોનાથાન થયો અને યોનાથાનથી યાદુઆ થયો. યોયાકીમના સમયમાં યાજકો એટલે પિતૃઓના કુટુંબોના વડીલો આ હતા: સરાયાનો પુત્ર મરાયા, યિર્મિયાનો હનાન્યા, એઝરાનો મશુલામ, અમાર્યાનો યહોહાનાન, મેલિકુનો યોનાથાન, શબાન્યાનો યોસેફ, હારીમનો આદના, મરાયોથનો હેલકાય, ઈદ્દોનો ઝખારિયા, ગિન્નથોનનો મશુલામ, અબિયાનો ઝિખરી, મિન્યામિનનો મોઆદ્યાનો પિલ્ટાય, બિલગાહનો શામુઆ, શમાયાનો યહોનાથાન, યોયારીબનો માતાનાય, યદાયાનો ઉઝી, સાલાયનો કાલાય, આમોકનો એબેર, હિલકિયાનો હશાબિયા અને યદાયાનો નથાનેલ. એલ્યાશિબ, યોયાદા, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓ તેઓના પિતૃઓના કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા અને દારિયાવેસ ઈરાની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા. લેવીના જે પુત્રો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલો હતા તે જ કાળવૃત્તાંતોના પુસ્તકમાં એલ્યાશિબના પુત્ર યોહાનાનના દિવસો સુધી નોંધાયા હતા. લેવીઓના વડીલો હશાબિયા, શેરેબિયા તથા કાઝીએલનો પુત્ર યેશુઆ તથા તેઓના ભાઈઓ સામ સામે ગાતા. વારા ફરતી પોતપોતાના ફેરા વખતે ઈશ્વર ભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તવન તથા આભાર સ્તુતિ કરતા હતા. માતાન્યા, બાકબુકિયા, ઉબાદ્યા, મશુલામ, ટાલમોન અને આકુબ એઓ ભાગોળોના ભંડારો પર ચોકીદારો હતા. એઓ યોસાદાકના પુત્ર યેશુઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમજ નહેમિયા સરસુબા તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા. યરૂસાલેમના કોર્ટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે આભાર સ્તુતિના ગાયનો કરતા તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતા ઉત્સાહથી પ્રતિષ્ઠા પર્વ પાળવા માટે તેઓ તેમને યરૂસાલેમમાં લાવે. ગવૈયાઓના પુત્રો યરૂસાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓના ગામોમાંથી એકઠા થયા. વળી તેઓ બેથ ગિલગાલથી તથા ગેબાના અને માઝમાવેથના ખેતરોમાંથી પણ એકઠા થયા, કેમ કે ગવૈયાઓએ પોતાને માટે યરૂસલેમની આસપાસ ગામો બાંધ્યા હતા. યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા. વળી હું યહૂદીયાના સરદારોને કોટ પર લાવ્યો ને મેં આભાર સ્તુતિ કરનારી તથા સરઘસ રૂપે ફરનારી બે મોટી ટોળી ઠરાવી. તેમાંની એકે જમણી ગમ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી. તેઓની પાછળ હોશાયા તથા યહૂદાના અડધા સરદારો અઝારિયા, એઝરા, મશુલામ, યહૂદા, બિન્યામિન, શમાયા, યિર્મિયા તથા યાજકોના પુત્રોમાંના કેટલાય રણસિંગડા લઈને ચાલ્યા. આસાફના પુત્ર, ઝાકુરના પુત્ર, મિખાયાના પુત્ર, માતાન્યાના પુત્ર, શેમાયાના પુત્ર, યોનાથાનનો પુત્ર ઝખારિયા તથા તેના ભાઈઓ શમાયા તથા અઝારિયેલ, મિલલાય, ગિલલાય, માય, નથાનાયેલ, યહુદા તથા હનાની, તેઓ ઈશ્વરભક્ત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓને મોખરે ચાલતો હતો, કારણ જાણે દરવાજાથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયા પર થઈને કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા. આભાર સ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની સામે ગઈ. હું અડધા લોકની સાથે તેઓની પાછળ કોટ ઉપર ભઠ્ઠીઓના બુરદની ઉપલી બાજુએ થઈને ઠેઠ પહોળા કોટ સુધી ગયો. એફ્રાઇમની ભાગળ, જૂની ભાગળ, મચ્છી ભાગળ, હનાન એલના બુરજ તથા હામેઆના બુરજ આગળ થઈને છેક મેઢા ભાગળ સુધી ગયો. તેઓ ચોકી ભાગળમાં ઉભા રહ્યા. દેવના મંદિરમાં આભાર સ્તુતિ કરનારી બંને ટોળીઓ ઉભી રહી. હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ ઉભા રહ્યા. એલ્યાકીમ, માસેયા, મિન્યામિન, મિખાયા, એલ્યો એનાય, ઝખારિયા, હનાન્યા એ યાજકો રણસિંગડા લઈને ઉભા રહ્યા. માસેયા, શમાયા, એલાઝાર, ઉઝી, યહોહાનાન, માલકિયા, એલામ તથા એઝેર પણ એવી રીતે ઉભા રહ્યા હતા. ગવૈયાઓ પોતાના ઉપરી ઇઝરાયા સાથે મોટેથી ગાતા હતા. તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યા તથા આનંદોત્સવ કર્યો, કારણ કે દેવે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂસલેમથી દૂર સુધી સંભળાતો હતો. તે દિવસે ભંડારો, ઉચ્છાલ્યાર્પણો, પ્રથમ ફળો તથા દશાંશોની ઓળીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો. તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે પોતાના દેવનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું, કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવૈયો હતો. વળી દેવના સ્તવનના તથા આભાર સ્તુતિના ગીતો પણ હતા. ઝરુબાબેલના તથા નહેમિયાના સમયમાં સર્વ ઇસ્રાયેલો ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા અને લેવીઓ હારૂનના પુત્રોને માટે અર્પણ કરતા.